સત્સંગ થાય ત્યારે જીવનમાં રામરાજ્ય સમજવાનું. જ્યારે જ્યારે સત્સંગ મળે ત્યારે શાંતિ મળે, સંયમ મળે, અને એનાથી સંસ્કાર જાગૃત થાય, એનું નામ છે રામરાજ્ય. રામરાજ્ય બીજું નહીં, આપણા પોતામાં જ આપણો આત્મારામ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે, મન ઉપર વિજય મેળવે. આવ્યું ને જીતવાનું શું છે? દંડ જતીને કર ભેદ તહ નાટક નૃત્ય સમાજ, જીતીય મન અસ કહી રામચંદ્ર કહેરા. એક જ કે બસ જીતવાનું કોને હતું? માત્ર એક મન ને, મન સિવાય બીજા કશાને જીતવાનું? જેને ઇન્દ્રિયો પર વિજય, મન પર વિજય, એ જ રામરાજ્ય છે. બાકીના સમયમાં તમે રામ સત્સંગ કર્યા જ કરો. રામ કૃપા બિનુ સુલભ નથી. રામ રાજ્યની કૃપા વગર બિનુ સત્સંગ વિવેક ના હોય. સત્સંગ વગર વિવેક નથી આવતો, ને વિવેક ને સત્સંગ પણ રામરાજ્ય વગર પ્રાપ્ત થતું. આપણા પોતામાં આપણી વૃત્તિઓ શાંત થાય, કરે, ત્યાર પછી જ રામરાજ્યની સ્થાપના થાય, અને ત્યારબાદ જ રામરાજ્યના પ્રસાદ સ્વરૂપે સત્સંગ મળે. જેનો રાજા સત્સંગ કરતો હોય એની પ્રજાએ સત્સંગ જ કરે. તો કહે છે કે શીતલતા સરળતા મયત પરસ્પર. આની અંદર પણ ભગવાન પોતાના શ્રીમુખથી સંતના સંતનો પરિચય કરાવે છે, સંત દર્શન કરાવે છે. સંતના લક્ષણ કેવા હોય ભરતજી જિજ્ઞાસાથી પ્રશ્ન કરે છે ભગવાન સ્વયં, કે મારો ભક્ત, મારો સંત, મારો ઉપાસક આવો. એનામાં સદા શીતલતા, જે કઈ કરે બિલકુલ ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિ, આ છે શીતલતા. શુભ હોય, સંયમ હોય, સરળતા હોય, એની અંદર સંત પોતાના જીવનને સદાય તરબોળ રાખે. જેમ આમળું કે કોઈ પણ પ્રકારનો મુરબ્બો એને ડુબાડી રાખ્યો હોય મધુરતામાં, પછી એ સ્વયં મધુર બને. આપોઆપ એની જે પોતાની જે ખટાશ તુરાશ કે હોય બધી દૂર નીકળી જાય, માત્ર મીઠાશ. એમ સંત જીવનની અંદર માત્ર સરળતા, સાહજિકતા, એનામાં કોઈ છળ, કપટ, દેખાવ, દંભ, ડોળ, આડંબર કશું, માત્ર સરળતા. કોઈની સાથે પણ કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય એ સીધો સાદો આમ સ્પષ્ટ દેખાયો, પછીથી ઉપરથી આમ સરળ હોય ને અંદરથી વાંકો ટેડો હોય, એના જેવો સમુદ્ર હોય છે ને, સમુદ્ર ઉપર ઉપરથી તો એક રસ આમ દેખાય, પાણી પાણી, પણ અંદર જોઈએ ને તો ઠંડા ને ગરમ પ્રવાહ વહેતા હોય. સાગરની અંદર પણ આ પ્રવાહો વહેતા હોય છે. એટલે જેના પેટમાં આવા પ્રવાહો વહેતા હોય, ઉપરથી આમ એક દેખાડતો હોય, એ સરળતાનો ભાવ નથી. અંદર બહાર એથી તો કૌવા ભલા તન મન એક જ રંગ, મન કપટી તન તન ઉજલા, એ કપટી બગલા હોય. પણ કાગડો ભલે કાળો હોય પણ તન મન એક જ રંગ, એ તો સારું, એની સરળતા. આંતર બાહ્ય કોઈ પણ વ્યવહાર, કોઈ પણ બાબત સ્પષ્ટ અને એક જ હોય, અન્ય નહીં. નહીતર ઘણી વાર જીહ્વાગ્રે મધુરમ હૃદય તો હલાહલમ, મયમ ઝેર આમ ઉબળતું હોય પણ જવાન મીઠી છરી જેવી ફેરવે. તમને ખબર ના કે આ મીઠી છરી ફેરવી રહ્યો છે કે આપણી સાથે ખૂબ સારો સંબંધ રાખી. પણ સરળતા એટલે આંતરવાહ્ય માત્ર એકાકાર સમરસ, બીજું કઈ જ ના મળે. તો અહીંયા શીતલતા સરળતા, એ સરળતા હોય સ્વભાવની અને પોતાની વાણીની શીતલતા પણ એવી જ હોય. અને એ સંત સ્વભાવ કેવો હોય, ઔરન કો શીતલ કરે આપન શીતલ હોય. પોતે તો શીતલ હોય જ, પણ બીજાને પણ ટાળક આપે શીતળ. એના જીવનની અંદર ક્યાંય પણ એવી ગરમી હોય એવું દજાતો હોય ને તો આવે એટલે એને ટાઢો કરે, ટાળક બેસ લે. તાપમાંથી આવ્યો છે આ છાંયે બેસ, પંખે બેસ, લે ટાઢું પાણી પી, આ ટાઢું ખા, એમ કરીને પોતે તો શાંતિથી બેઠો છે પણ આવનારને પણ શીતળતા આપે, એને શાંતિ અને મૈત્રી. સમસત્રો જ મૈત્રી, મૈત્રી ગુણ છે. જ્યાં ભગવાને 12મા અધ્યાયમાં ગીતાની અંદર પણ એ પણ ભક્તના લક્ષણોમાં મૈત્રી જ બતાવી છે, અહીંયા ભગવાન પોતાના શ્રી મુખથી પણ એની મૈત્રી કેવી સરળ મૈત્રી છે, સરળતા ભરી મૈત્રી છે, શીતળતા ભરી મૈત્રી છે. એ મૈત્રીની અંદર ક્યાંય પણ કોઈ સ્વાર્થ, કોઈ દંભ કે એની કોઈ અપેક્ષા નથી. સરળ મૈત્રી છે કે કોઈ સર્વ સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય. ભગવાન કે મારા માટે બધા સમાન, સમોહમ, કોઈ ભેદ નથી. એમ મૈત્રી પણ દરેકની સાથે એવી હોય કે એમાં કોઈ પણ પ્રકારનો સહેજ પણ ભેદ ના હોય. નહીતર આપણે પીરસવામાં પ્રસાદ વહેંચવાની અંદર મારે જે પ્રસાદ વહેંચવાનું કામ સોંપ્યું હોય અને વહેંચતા આવીએ અને વહેંચતા વહેંચતા સામે કોઈ કાતો આપણો છે, તરત સહેજ આમ આ સામ થોડોક ભોરો થઈ જાય. સરળ પણ એની અંદર પણ સરળતા હોવી જોઈએ. નહીં ગમે તે આવે, મારે હું પ્રસાદ વેચી રહ્યો છું, મહારાજની સેવા કરી રહ્યો છું, મારે પારખું પણ પોતાનું પણ, દરેકને પ્રત્યે સમતા, મૈત્રી, દરેકને એક સરખું જ આપવાનું, કોઈને વધતું ઓછું, કોઈના પ્રત્યે કોઈ રાગ નહીં, કોઈ મારા પણ. આમ શીતલતા, સરળતા અને મૈત્રી એ ત્રણ ગુણ સંતના છે, સંત લક્ષણ છે. ધર્મની ધર્મનું પ્રાગટ્ય થાય હૃદયની અંદર. ધર્મ ધનયત્રી કે પ્રીતિ પ્રેમ કેવો હોય ધર્મ પ્રત્યે, અંદરથી અંદરથી ધર્મને માટે નવી નવી વૃત્તિઓ જાગૃત થાય. જન્મે જનયત્રી, ધર્મ જનયત્રી, ધર્મને માટેની અનેક ભાવનાઓ અનેક વૃત્તિઓ જાગૃત થાય, જન્મે પ્રગટે અંદરથી, અને એવી પ્રગટે દ્વિજ પ્રગટ. બ્રાહ્મણ જે હોય, જે ચિંતક છે, ઉપાસક છે, જેની પાસે માનવ કલ્યાણનું હિત છે અને સદાય ચિંતનની અંદર ઊંચા વિચારોમાં રહે છે, તે દ્વિજ. જેની વૃત્તિઓ હંમેશા ઉર્ધ્વગામી બનેલી હોય, જેના વિચારો પણ માનવ કલ્યાણ માટે ઉર્ધ્વગામી બન્યો હોય, તે દ્વિજ. એટલે દ્વિજ પદ પ્રીતિ, અને એવા માર્ગે ચાલનારા ના પગમાં, અને એવા જે ડગલા ભરતો એના માર્ગે પ્રેમ હોવો જોઈએ, સન્માર્ગે પ્રેમ હોવો જોઈએ. દ્વિજ પદ પ્રીતિ એટલે જ્યાં જ્યાં એ દ્વિજ, એ ઉપાસક, એ વિદ્વાન, એ ખૂબ જ તેજસ્વી હોય એના માર્ગે આપણી પ્રીતિ હોવી જોઈએ. પદ પ્રીતિ એટલે એના પગ જે માર્ગે ગતિ કરે છે ને, એ માર્ગ પ્રત્યે આપણને પણ એટલો જ સદભાવ અને એ પ્રત્યે એ માર્ગે આગળ વધવાની આપણને પણ ઈચ્છા થાય, એનું નામ દ્વિજ પદ પ્રીતિ. ગુરુચરણ પદમાં પ્રેમ ચરણ બંધાવું, ગુરુપદ કંજ કેમ છે કે ગુરુ જે સાત્વિક માર્ગે ચાલે છે એ માર્ગે હું પણ ચાલું અને એ માર્ગ મને પણ પ્રાપ્ત થાય, એટલા માટે ગુરુ ચરણ પદ ચરણની વંદના એટલા માટે છે કે એ ઉર્ધ્વગામી છે, એની પાછળ સાત્વિકતા સાધન છે, ભજન છે, અને વિચારોને પણ હંમેશા ઉર્ધ્વગામી ઊંચા રાખે છે. હલકા વિચાર વાળો ક્યારે પણ એના ચરણના માર્ગે કોઈ વંદન કરવાનું કહેતું નથી, એના પગને પકડવાનું કોઈ નથી કહેતું, પણ પગ પકડવા એટલે પગ જે જે માર્ગે ચાલતા એ માર્ગ પકડવો. એટલે અહીંયા પણ ધર્મ જનયત્રી દ્વિજપદપ્રી, ધર્મને ઉત્પન્ન કરનારો, ધર્મને જન્માવનાર એવા દ્વિજના ચરણમાં પ્રેમ. ધર્મ જનયત્રી દ્વિજપદપ્રી, કે જે ચરણ બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ એટલે ધર્મની ઉત્પત્તિ. ભગવાન ભરતજી ને કહે છે, ભરતભાઈ આવા લક્ષણો જેના જીવનમાંથી પ્રાપ્ત થાય, જેનામાં જોવા મળે, એ સબ લક્ષણ બસહી યાસ, જેના હૃદયમાં, જેના વ્યવહારમાં, જેના જીવનની અંદર આવા લક્ષણો પડેલા હોય, વસતા હોય એના હૃદયમાં, તે
જાણે સંત સંત
ઈ જ સાચો પુર, એટલે સાચો સંત તે જ છે, અને સતત આ જીવન સાચો છે. સંતત સતત એ સંત આ જીવન સાધુ છે એમ તું જાણ. જાણે હું તાત સંત અહર્નિશ આ જીવન પર્યંત એ પોતે સંત છે એને તું જાણે હું તાત. હે ભાઈ, તાત નાના ભાઈને પણ તાત કહેવાય, પિતાને પણ તાત કહેવાય. તાત શબ્દ બહુ આવામી છે, કે શિષ્યને પણ એને લાગ્યું તાત સંબોધન થાય, ગુરુજીને પણ તાત કહી શકાય, પુત્રને પણ, પિતાને પણ, નાના ભાઈને પણ. આમ તાત શબ્દ બહુ આયામી છે, દરેકને સંબોધન કરી શકાય એકનો એક જ શબ્દ તાત. એટલે અહીંયા આગળ ભરતજી નાના છે છતાંય એક આદર ભાવથી તાત શબ્દનો સંબોધન કરીને જાણે હું તાત, તાત જાણે હું સંત સંતત. બસ આ જીવન સતત સંત આવા હોય છે, એનામાં ક્યારે ક્યાંય ફેરફાર થતો નથી, અને એ આ બધા જ લક્ષણ જેમ જેની અંદર વસેલા હોય, જોવા મળતા હોય, એ જ સાચો સંત છે એમ સમજ. એના જીવનની અંદર સમ સંયમ સમ હોય, સમદ્રષ્ટિ, દમ પોતાના જીવનની અંદર પોતાની ઇન્દ્રિયોનું દમન હોય. બીજાના ઉપર દમન કરવું તો સહેલું છે, કોઈની ઉપર દમન કરવું પારકા ઉપર બહુ સહેલું છે, પણ સ્વ પોતાની જાત ઉપર દમન કરવું બહુ અઘરું છે, બહુ કઠણ છે, એટલું બધું સહેલું નથી, ભયંકર દોહેલું છે. માણસ બીજાનો દોષ કાઢી શકશે, પણ પોતાનો દોષ હશે તો એ નહીં જોઈ શકે. આખી દુનિયા જોતી હોય પણ એને પોતાને નહીં દેખાય, કેમ કે હું તો જે કરું છું સારું કરું. એટલે દમન પોતાની ઉપર જ હોવું. ત્રણેય જણ એક વાર બ્રહ્મા પાસે ગયા, દેવ દાનવ અને માનવ, કહ્યું કે અમને વરદાન આપો. તો ત્રણેયને કહ્યું દ ક્યાં કેવું વરદાન, ત્રણેયને એક સરખું જ વરદાન, અને દ એટલે શું. દેવોને કહ્યું દ, દાનવોને કહ્યું દ, માનવને પણ કહ્યું દ, આને શું સમજવું. દેવોને કહ્યું તમે દમન કરો, તમારા તમારી જાત ઉપર સંયમ રાખો. દાનવો ગયા કે તમને દ, તમે દયા રાખો લોકોની ઉપર, આવી તો ક્રૂર ના બનો. મનુષ્યને કહ્યું તમે કંજુસ ના થશો, દ એટલે દાન કર્યા. તમ દમ એટલે પોતપોતાના જીવન ઉપર નિયંત્રણ રાખવું પરિપૂર્ણ રીતે, જે પોતાના દુર્ગુણ હોય એને શોધી કાઢીને પોતાના દુર્ગુણથી બહાર નીકળવા માટે દમ શબ્દનો અહીંયા આગળ પ્રયોગ કર્યો. દમ એટલે તમે તમારી જાત ઉપર પણ એવું નિયંત્રણ રાખો કે જેના દ્વારા સંત જીવન આપોઆપ પામરે. એની સાથે છે નિયમ, જે કઈ નીતિ છે, જે નિયમ છે, નહીં ડોલે. અને એ જે સમ દમ નિયમ અને નીતિ છે, એના એ પથ ઉપરથી સહેજ પણ બાજુએ ન હટે, ક્યારે પણ નીતિના માર્ગેથી સહેજ પરચ્યુત ન થાય, ડાયવર્ઝન ન હોય, સીધા માર્ગે જ ચાલવાનું. ક્યાં માર્ગ આપણો છે પણ ડાયવર્ઝન ક્યારે હોતે માણસ પોતાનામાં જયારે નીતિ ના રે, નવો રસ્તો શોધે, કેમ કરીને આને આની પાસેથી આટલું લઈ લઉં, આટલું વધારે લઈ લઉં, ત્યારે જ ડાયવર્ઝન પકડવું પડે. ને તો સીધે રસ્તે ચાલનાર માણસને, રાજમાર્ગે ચાલનાર માટે તો એ સંત સંત માર્ગ છે જ. સંત માર્ગ તો પ્રભુએ ચાતર્યો જ છે, ગોઠવી દીધો છે કે આ રાજમાર્ગ છે, ચાલ્યા જાઓ, એ જ સંત માર્ગ છે. પણ માણસને જયારે કઈ ખોટા કામ કરવા હોય ને, ત્યારે બીજો રસ્તો, આડો રસ્તો શોધવો પડે. અને કેવું ભાઈ, આડે રસ્તે પૈસા પેદા કર્યા છે, આડે રસ્તે ગયો છું, પણ સીધે રસ્તો કયો છે? દમ, નિયમ, નીતિ, સમ. અને ક્યારે પણ એ પથ ઉપરથી સહેજ પણ પદચ્યુત ન થાય, એક પગલું પણ એ માર્ગ થી નીચે ન હોય. જાણે એવું સંત સંત, એ જ સાચો સંત આજીવન છે. જાણ ભરત, ક્યારે એના સ્વભાવમાં, એની વાણીમાં, એના વ્યવહારમાં ઉગ્રતા ન આવે. પરુષ વચન એટલે કઠોર વાણી. ક્યારેય પણ કઠોર વાણીનો શબ્દ પ્રયોગ થાય જ નહીં. બિલકુલ સૌમ્ય ભાવ, શીતળતા, એની વાણીમાં શીતળતા હોય. અને એ વાણી પોતે વાપરે તો પોતાને શાંતિ રહે, અને સામા માણસને પણ એમ થાય કે ના ભાઈ અહીંયા શાંતિ, અહીંયા મન ઠરે છે. તો પરુષ વચન, ક્યારે ક્યાંય પણ આક્રોશ, જે કઈ વાત હોય ખૂબ ધીરજપૂર્વક શાંતિ. અને એના મુખમાંથી ક્યારે પણ જો પરુષ વચન, કઠોર વચન નીકળે તો સમજવાનું એનું હૃદય પણ તે વખત કઠોર થયું, એના વિચારો, એનું મન પણ કઠોર. જો પરુષ વચન બહુ નહીં બોલે, એ ભગવાન પોતાના શ્રીમુખથી કહે છે. પણ રાવણને મારવા માટે પ્રભુને કઠોર થવું પડે છે. અરે કઠોર વચન સીતાજીને જયારે પાછા આણ્યા, ત્યારે પણ કઠોર વચન ભગવાન કડક બોલે. આમાં એટલું જ નહીં, લક્ષ્મણજીને કહ્યું રામ રાજ્ય અભિષેક થયા પછી, ક્યાં વનની અંદર ભરત, લક્ષ્મણજીને ખૂબ લાગ્યું કે આ કઠોર વચન ભગવાન બોલે છે. પણ વ્યવહાર માણસને આવી રીતે એક માર્ગે ચાલતા ક્યારેક ક્યારેક ડગાવી નાખતો હોય. અને સ્વાભાવિક જીવન છે ત્યાં વ્યવહાર છે, અને વ્યવહાર છે ત્યાં રાગદ્વેષ છે, અને રાગદ્વેષ છે ત્યાં આગળ અશાંતિ છે. જ્યાં જ્યાં જીવન છે ત્યાં દરેક જગ્યા વ્યવહાર રહેવાનો છે. જીવનની સાથે વ્યવહાર, વ્યવહારની સાથે રાગદ્વેષ, અને રાગદ્વેષની સાથે અશાંતિ. તો અહીંયા આગળ પરુષ વચન કે બહુ નહીં બોલાય, પણ વ્યવહારની અંદર પરિપૂર્ણતાથી આનો ઉપયોગ આને પાડી શકાતો નથી. આવશ્યકતા પડે ત્યાં આગળ પરુષ વચન બોલવું પડતું હોય છે. અને છતાંય સંત લક્ષણ ભગવાન પોતાના શ્રીમુખે બોલાવે છે. એમાં તો કહી દીધું, ગમે એટલું નુકસાન થાય તો પણ પોતાના જીવનની અંદર કઠોર વચન લાગે. ભલે વિશ્વામિત્ર અને વસિષ્ઠ સૌમ્ય રહ્યા છે. વિશ્વામિત્રે ભયંકર આક્રોશ ઠાલવ્યો છે, ભયંકર પોતાની ઉગ્રતાને ઠાલવી છે વસિષ્ઠજી મહારાજે ગાડી. પણ વસિષ્ઠજી મહારાજ સૌમ્ય. અને જયારે વિશ્વામિત્રને એમ થયું કે આ વસિષ્ઠ મારો વિરોધ કરીને આ પ્રમાણે બોલે છે કે આજે તો તલવાર લઈને જાઉં, ચાંદની રાત્રે તલવાર લઈને જતા. અને એ સમય શરૂઆતની રાત્રિના સમય અરુંધતી, વશિષ્ઠ મહારાજ અને એના પત્ની બેઠા છે, અને પ્રશ્ન કરે છે કે આટલી બધી શીતળતા આ ચંદ્રમાં, આટલું બધું તેજ આ ચંદ્રમાં ક્યાંથી પ્રભુ? વશિષ્ઠ મહારાજ કહે છે આ તો વિશ્વામિત્ર નું તપ છે, એની શીતળતા છે અને એનો આટલો બધો તેજ છે. વિશ્વામિત્ર તલવાર લઈને આવેલા છે અને કુટીરની બાર ઉભા ઉભા આ સાંભળે છે, એટલે વિશ્વામિત્રનું એક હૃદય પરિવર્તન થઈ ગયું. આવ્યા હતા મારવા માટે, તલવાર ફેંકી દીધી, કુટીરમાં પ્રવેશ કરી દંડોત પ્રણામ કરે. અને તે વખતે રાજર્ષિની જગ્યાએ વશિષ્ઠ મહારાજ બ્રહ્મર્ષિ બોલી નાખે, બ્રહ્મર્ષિ આવો, પરુષ વચન કબહુ નહીં બોલ છે, પણ આક્રોશ નહીં. એ વશિષ્ઠ મહારાજના વ્યવહારમાં વાણીમાં સૌ આટલું બધું નુકસાન કરી દીધું, કેટલા પુત્રોને મારીને વશિષ્ઠ મહારાજના. છતાંય જયારે પ્રસંગ આવ્યો કે આ આટલી શીતળતા ને આટલું આટલું તેજ આટલો પ્રકાશ કોનો, તો પ્રભુ જયારે સાચે જ સંતના લક્ષણને જણાવે ને ત્યારે ક્યાંક ક્યાંક આવું મળી રહે. રણ હોય પણ રણની અંદર કોઈક વીરડી તો હોય કે ત્યાં ખોબો પાણી પી લેવાય, એમ પરુષ વચન કે બહુ નહીં બોલાઈ એકા વશિષ્ઠ મહારાજને ત્યાં આગળ સ્થાપ્યું. આપણે એનું દર્શન કરી શકાય, કોણ ન બોલી શકે પરુષ વચન વશિષ્ઠ. અમે એટલું નુકસાન થાય તો પણ, આપણે તો ઘરની અંદર આપણો જ છોકરું જો કઈક સેટ તૂટ્યું કે ભાગ્યું એના હાથે કઈક ઢળી ગયો, ટીપા ટીપ કરતા આમ કર્યું, ફલાણું કર્યું, ભાન નથી, અને એક વાર તો ટીપી નાખ્યું, દૂધ ઢોળી નાખ્યું, ફોડી નાખ્યું, ભાગી નાખ્યું, પરુષ વચન. જો ઘરની અંદર પોતાના માટે પોતાના છોકરા માટે આટલો બધો આક્રોશ ઠાલવી દેતા એ તો વશિષ્ઠ, તો વશિષ્ઠ મહારાજ સરળતા ક્યાં મળે એનું દર્શન.